श्रीमत् प्रभुं योगयुतं निराशं योगिन्द्रवर्यं च सुशान्तचित्तं कामादिमुक्तं भवसिन्धुतारम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् वन्दे सदा श्रीगुरुसन्तरामम् ज्ञानं जनेभ्यः शरणागतेभ्यः सनातनं भक्तियुक्तं त्वदाद्यम् समाधियुक्तं भवसिन्धुतारम् समदं तितिक्षा उपरति अवधाज संयमना योगना साधनों छे कि जे सिद्ध महापुरुषों छे जेने योगमा आत्मास्थी परमात्मा सुधीनु अनुसंधान करी लीधु छे योग मार्गे पण ए योग सिद्धि केवी छे सम आदि युक्तम समदम नियम तितिक्षा उपरती आयना एक पछी एक पगथिया छे पहला संयम राखो पछी दमन करू तितिक्षा सहनशीलता कर અને એ રીતે ઉપર એક એક પગથિયે ઉપર ચડતા ચડતા પોતે ત્યાં પહોંચી શકે કે જ્યાં અગાડી મુક્ત અવસ્થા પ્રાપ્ત થાય સમાધિ. પણ એનાથી પણ મુક્ત નિયમો પાળવાના હોય અને જ્યારે એ કાર્ય પૂર્ણ થઈ જાય ત્યાર પછી નિયમો છોડી દેવાના. ઉપવાસ કરવા, વહેલા ઉઠવું, ઠંડા પાણીએ નાહવું, આ બધા નિયમો હોય. અને જયારે કાર્ય પૂરું થઈ જાય એટલે પછી નિયમો મૂકી દે છે. એમ આ સિદ્ધ કોટીના મહાપુરુષો જયારે પોતાના અંતિમ લક્ષ્ય સુધી પહોંચી જાય ને પછી એમને સમદમ તિતિક્ષા ઉપર હતી આ કશાની જરૂર ના પડે. પછી બધા જ બંધનોથી મુક્ત થઈ જાય યોગી. એને આ બધું કશું જ કરવાનું ના હોય. અને એના માટે કહ્યું નૈસ્ત્રે ગુણની પથિ વિચરતામ કો વિધિ કો નિષેધા. આ કરવાનું આ નહીં કરવાનું એવું કશું બંધન નથી હોતું. બધાથી પર થઈ જાય એમ આ સિદ્ધ મહાપુરુષ એના પોતાના જે નિયમો છે એ નિયમોના બંધન એને ન રહે, મુક્ત થઈ જાય. સમાધિ મુક્તમ, કશું જ કરવાનું ના રહે એને, કારણ પરિપૂર્ણ અવસ્થા એને પ્રાપ્ત. જેમ કોઈક વાસણમાં એક વસ્તુ આપણે ભરીએ છીએ, જરૂર નહીં છે, ભરીએ છીએ પછીથી બિલકુલ સેચ્યુરેશન પોઈન્ટ આવી જાય એનો, પછી અંદર થોડું એથી વધારે માય ખરું. એમ સાધનમાંથી પરિપૂર્ણ થઈ જાય એટલે પછી વધારાનું સાધન એને કરવાની જરૂર જ નથી રહેતી. એનામાં એક પોતે એમાંથી બહાર નીકળી જાય. જેમ વાસણમાં અનાજ ફૂટ આમ છેક સુધીનો ટેકરો કર્યો હોય, ભર્યું હોય, પછી એક દાણો વધારાનો અંદર રહી શકે નહીં, તરત ગબડી નીચે આવે. તો એ છે સમાધિ મુક્ત. પરિપૂર્ણતા આવી ગયું એટલે પછી એનાથી આગળ સેક પણ એમાં સમાય નહીં. જમવા બેઠા છું, ખૂબ ખૂબ આગ્રહ કરીને પીરસ્યું છે, અને ક્ષમતા કરતા થોડું વધારે પણ ખાઈ લીધું છે. પછી આગળ ખાવાની ઈચ્છા થશે ખરી. તો જેમ એ ખાવાની ઈચ્છા આપોઆપ છૂટી ગઈ, બસ હવે નહીં, કેમ એનું સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું, સંતૃપ્તતા આવી ગઈ એમાં. સેચ્યુરેશન પોઈન્ટ કે છે ને, સેચ્યુરેશન એ આવ્યા પછી એમાં પછી કશું જ ના ભળે, કશું એને જરૂર પણ ના રહે. એમ કામાદી મુક્તમ, એ મુક્ત થઈ ગયા, એમાં વિશેષ ભળી જ ના શકે એ એમને એમ પડ્યું રહે. અને એવી ઉચ્ચ અવસ્થા સાધન ભજન ની અંદર આવે પછી એને કોઈ નિયમ, કોઈ ઉપવાસ, કોઈ જપ, કોઈ તપ, કોઈ પૂજા, કોઈ નિત્ય નિયમ કશું જ કરવાનું રહે, પોતે તૃપ્ત થઈ ગયા હોય. જેમ ભોજન ખાધા પછી ધરાઈ ગયા પછી કશું ના અડીએ, પડ્યું હોય તો ના અડીએ, એમ આ સિદ્ધ મહાપુરુષો પરિપૂર્ણ થઈ ગયા પછીથી. કારણ પોતે જ સ્વયં ભગવત સ્વરૂપ થઈ ગયા, ભગવાનનું જ સ્વરૂપ એ છે. અને ત્યાર પછીથી એને કઈ જ કરવા પણ રહેતું નથી. તો એમ સમાધિ મુક્તમ, જે કઈ સંયમના નિયમો પાળવાના છે મુક્ત થઈ ગયા. અને એટલી પરિપૂર્ણતાએ પહોંચ્યા પછીથી કોઈ ઈચ્છાઓ રહે જ નહીં ને, કોઈ પ્રકારની ઈચ્છા ન રહે. કારણ પોતે જ શાંત થઈ ગયું હોય શરીરથી, મનથી, અંગોથી પણ આગળ કઈ કરવાની ઈચ્છા ન થાય. કામાદિ મુક્તમ, અને એ જે રીતે બંધન મુક્ત થયો એ જ આ ભવસાગર તરી શકે અને તારી પણ શકે. અને જે તર્યો છે, બહાર નીકળી ગયો છે, એ પછી એમને ખાલી નહીં બેસી રહી. જે જે મુક્ત આત્માઓ છે, લાયક આત્માઓ છે, પવિત્ર આત્માઓ છે, એને પણ બહાર કાઢી લેશે પોતાની તપ, તપ બળથી, તપ શક્તિથી બીજાને પણ તારશે. એટલે ભજન ગાય છે ને ગામડામાં, ગુરુજી તમે તર્યા ને અમને તારજો રે, એ ભાવ આ છે ભજનનો. ભવસિંધુ તારમ, પોતે તો ભવસાગર તરી ચુક્યા છે પણ એને શરણે જે આવે એ એમને પણ એ તારવા વાળા એ જ છે. કેમ તરવું, કેમ તારવું, બધી જ વિદ્યા, બધું જ જ્ઞાન એમની પાસે પરિપૂર્ણ છે. અને એટલે જ જે આપણે સૌ જેનું આપણને શરણ મળ્યું છે, જય મહારાજનું પરમાત્મા સ્વરૂપ, એમને શરણે ગયા છીએ. અને આપણો પરિપૂર્ણ સમર્પિત ભાવને કારણે હંમેશને માટે આપણું સમર્પણ, આપણું સર્વસ્વ જેમ પરમાત્મા સ્વરૂપ જય મહારાજના ચરણે ધરી દઈએ છીએ. અને એની સાથે વંદન પણ કરતા કે વંદે સદા શ્રી ગુરુ સંત રામ, એવા પરમહંસ પરમાત્મા સ્વરૂપ એમના ચરણોમાં અમારા સદાય ના વંદન હો, સદાય વંદન હો. લક્ષ્મણદાસજીએ તો માંગી લીધું, પ્રભુ આપ મને કઈક આપવા ઈચ્છો છો? તો જય મહારાજે કહ્યું, હા મારે આપવું છે. ઈચ્છા હોય તે કે, તો કે તદંગ્રીમ કમલે નિત્યમ ભક્તિમ શ્યામે ભવે ભવે, આપના ચરણોની જન્મો જન્મ સુધીની ભક્તિ આપજો. અને એના માટે શું માંગ્યું? વંદે સદા જે સ્તુતિ કરનાર ભગવત ભક્ત જે છે, મહારાજનો ભક્ત છે, શરણે આવેલો, એ આજ માગશે બસ, જન્મો જન્મ ચરણોની ભક્તિ આપજો. તો ચરણની જ ભક્તિ કેમ માગી, બીજી કઈ ના માગી? બીજી ભક્તિ ના મળે? આપના આશીર્વાદની ભક્તિ હંમેશા મળ્યા રહેજો, રોજ રોજ ને વારે વારે માથે હાથ મૂક્યા કરજો. પણ ચરણોની ભક્તિ માંગી લીધી. ચરણોનું જે સ્થાન છે ને, એ સેવાનું સ્થાન છે. અને આપણે સેવક ભાવથી, સમર્પિત ભાવથી, શિષ્ય ભાવથી જઈએ છીએ તો પહેલી તો સેવા લેવી પડી. અને એટલા માટે ચરણ વંદના કરવાની કહ્યું. એમાં વિવેક આવે, નમ્રતા આવે, અહંકાર ન રહે, કોઈના પગે અડવું એ કઈ નાની સુની વાત નથી. આપણો અહંકાર જ એવો આડે આવે કે આપણા સગા મા બાપ ને આપણે પગે લાગતા શરમાતા હોઈએ, મને શરમ આવે છે. તો એ ચરણ વંદના છે ને એ માત્ર સમર્પણ છે, માત્ર સમર્પણ. ડિવોટીઝ કે હું સંપૂર્ણ રીતે આપને સમર્પિત છું, ત્યાં વંદના કહી. વંદન કરતા માથું ક્યાં મૂકવાનું, માથું ક્યાં મૂકે છે વંદન કરતી વખત? ચરણોમાં. અને ચરણ છે એ સેવાનું પ્રતીક છે, આખા શરીરનું ભાર ઉઠાવે છે. જ્યાં કઈ તાપ, તડકો, કાંટા, કાંકરા, એમાં પગ આખા શરીરને નો વજન ઉઠાવી આગળ લઈ જાય છે. પગ એ સેવાનું પ્રતીક છે. એટલે હું મારું માથું આપની સેવામાં સમર્પિત કરી દઉં છું. પગ કેટલી સેવા કરે છે આખા શરીરની, આખા શરીરનું વજન એને ઉપાડવાનું, બધું તાપ, તડકો, કાંટા, ટેકરા, ખાડા બધા શેમાં પડવાનું, કીચડમાં જવાનું હોય તો પગ નહીં. તો પગ એ સેવાના પ્રતીકમાં એટલે સુધી કે કોઈ ફરિયાદ નહીં કરે. પગ શરીરની સેવા કરે ત્યારે કોઈ ફરિયાદ ના કરે. મારે એકલા જ વજન ઉઠાવવાનું, પેલી જીભ તો ઉપર બેઠી બેઠી ખાયા કરે છે, બધા સ્વાદ તો એને લેવાના, મારે આ બધું છેક ઉપર બેઠી જીભ. તો એની કોઈ ફરિયાદ નહીં, માત્ર સેવા અને સમર્પિત ભાવથી સેવા. મારો જન્મ સેવા કરવા માટે જ થયો છે. જેમ પગ થયા છે શરીરમાં, એટલે પગને ચાલવા માટે, શરીરનું વજન ઉપાડવા માટે તારું કામ. હા, મેં સ્વીકારી લીધું, કોઈ ફરિયાદ નહીં. કીચડમાં પગ મૂકીને જવાનું હોય, કાંટા કાંકરા વચ્ચે જવાનું હોય, પહાડ ચડવાના હોય, ખાડા ઉતરવાના હોય, બસ આપની આજ્ઞા સેવા કરવાની છે, હું સેવા માટે સજ્જ છું. તો ચરણ એ સેવાનું પ્રતીક છે અને સેવાનો આદર્શ છે પગ. એટલે પગ જે પ્રકારની સેવા કરે છે, આટલું બધું વજન ઉપાડીને, એવી કોઈ પણ પ્રકારની સેવા હું કરવા માટે તૈયાર છું, એમ કરીને આપણું માથું ચરણ વંદનામાં કરી મૂકીએ છીએ. માથું સોંપી દીધું, અને માથું સોંપ્યું એટલે સર્વસ્વ આપી દીધું, પછી એમાં કશું બાકી ના રહે. સર્વસ્વ એટલે જોવાનું સોંપી દીધું, બોલવાનું સોંપી દીધું, સાંભળવાનું પણ સોંપી દીધું, વિચારવાનું પણ. મારે કશું વિચારવાનું નહીં, મારે કશું જોવાનું નહીં, બસ આપ જે કોણ કરો તે મારું. આ છે સમર્પણ. અને ચરણ વંદનાની એની ભાવના એની પાછળ છે. વંદે સદા શ્રી ગુરુ સંત રામ, એવા ગુરુ મહારાજના ચરણોમાં હું મારું સમર્પણ કરી દઉં છું. ચરણ વંદનાનો અર્થ જ એ, જેમ યુદ્ધ ચાલતું હોય અને સામે સામા દુશ્મનના સૈનિકો હાથ ઊંચા કરી દેતો, સમર્પિત થઈ જાય, હથિયાર નીચે મૂકી દે, એવી જ રીતે જયારે આપણું માથું ભગવાનના ગુરુ મહારાજના ગુરુ ભગવાનના ચરણમાં મુકાઈ જાય, એટલે બસ સરેન્ડર થઈ ગયા, એટલે હાથ ઊંચા કરી દે અને આપણે માથે આપણું માથું ચરણમાં મૂકી દેવાનું. બંનેની ક્રિયા જુદી છે, પણ લક્ષ્ય ને હેતુ એક છે. અમે કઈ આપ જે કહેશો એ પ્રમાણે અમે કરીશું, આપની આજ્ઞા પ્રમાણે. તો વંદન, દંડવત પ્રણામ કરવા કે પગે લાગવી, માથું ચરણમાં મૂકી દેવું, એટલે હવે મારું કશું જ નથી, આ જે છે બધું જ આપનું છે. મારું કાર્ય, મારો આપ જે કહો જ મારે વિચારવાનું, આપ આજ્ઞા આપો એ પ્રમાણે જ મારે કામ કરવાનું. શરીર પણ હું નથી, શરીરના માલિક પણ આપ છો. એટલે વંદન પ્રણામ એનો સાચો અર્થ આ છે. અને અર્પણ કર્યા પગે લાગ્યા પછીથી બસ બાપજી બધું જ આવી ગયું આમ. પછીથી કોઈ પોતાની ઈચ્છા રહે જ નહીં, આપણી ઈચ્છા જ ના રહી. જે કઈ ઈચ્છા તે ભગવાનની, ગુરુ ભગવાનની, આપણી કોઈ ઈચ્છા નહીં. તારા મનનું કઈ ન ચાલે, ગુરુને વચને ઠરજો રે. શું કહ્યું? હું ને મારું મૂકી દઈને. જે કઈ અહંકાર હોય, મમતા જે હોય, બધાને છોડીને ફેંકી દેવી પડે. ગમે એટલી ભેગી કરી હોય, સંઘરી રાખી હોય, બધી મમતાને અને અહંકારના મોટા મોટા પથ્થર છાતી બાંધી રાખ્યા હોય, એ બધા છોડી નાખવા પડે. હું ને મારું મૂકી દઈને ગુરુ વચને જે રહે છે. તો આ સમર્પણની ભાવના, મારે કશું કે જે આપકો એ જ કામ મારું, અને એનાથી વંદન કરતા સમર્પણ સમર્પિત ભાવના શબ્દો કયા કે વંદે સદા. બસ સદાને માટે, હંમેશને માટે હું આપના ચરણોમાં જ છું. મારું માથું હવે આપના ચરણોમાંથી ક્યાંય નહીં જાય. પણ એની અંદર પાછું શું કહ્યું? સમાધિ ઉક્તમ. આ બધું જ પછી આપણામાં સંયમ આવી જવો જોઈએ. ગુરુ મહારાજની ભિક્ષા જે આવે એમાંથી જ ખાવાનું. ઉપમન્યુ ઉપનિષદનો પૂછ્યું ગુરુ મહારાજે કે શું કરું છું? એક દીપક પણ નામનો એક શિષ્ય હતો. ગુરુ મહારાજે કહ્યું ભિક્ષા લઈ આવવાની મારા માટે. તે લઈ આવે, બધી ભિક્ષા લઈ લે, પછી એમાંથી થોડું બચ્યું હોય તો પેલો ખાઈ લે. પછી જાણ્યું કે આમ આ રીતે ખવતું તો એમને બચાવવાનું જ બંધ કરી દીધું. પછી પછી શું કરું છું? તો કે ફરી વાર ભિક્ષા લઈ આવું છું. આ અપરાધ કરું છું, ફરી ભિક્ષા લેવા જોયા જ નહીં, મૂર્ખ પાપી. જે ગુરુજી હવે નહીં જવું. પેલું એમનો પ્રસાદ મળતો એ બંધ થઈ ગયો, બીજી વાર ભિક્ષા લેવા જવાનું તે બંધ થઈ ગયું. ખાઈશું, ગાયો ચરવાની સેવા એને સોંપી હતી, ગાયોનું દૂધ પી લેતો. ઋષિએ જોયું કે હજુ એવું એવો જ છે. શું કરું છું? તે ગાયનું દૂધ પી લઉં છું. મૂર્ખ, વાછડાઓનો ખોરાક તું ખાઈ, તું લઈ લઉં છું. પાપી, અધમ, ભલે ગુરુજી જેવી આપની આજ્ઞા નહીં લઉં. એટલે વાછરડા દૂધ પીતા પીતા એની એના મોઢામાં બાજુમાંથી જે ખીણ ને દૂધ નીકળે ને, એ જે કઈ મળે એ પી લેતો, ખાઈ લેતો. થોડા દિવસ પૂછ્યું ગુરુજી શું કરું છું? કે આવું કરું છું. દુષ્ટ કે છે, પાપી, એમ અનેક ગાળોથી ઉપર આમ આપીને એ પણ એનું બંધ કરે, એવું ખાય છું. જરા જતો હતો ત્યાં આગળ આકડાના પાંદા ખાતા. આકડાના પાન તો ગરમ પડે, સાંજ પડે ઘેર પાછા આવવાનું થયું, રસ્તો દેખાય નહીં, આંખોમાં ગરમી ચડી ગઈ. આકડાના પાન, ગાયોની પાછળ જતો હતો પણ એક અવળકું કુવામાં પડ્યો, ગાયો એકલી આશ્રમે પહોંચી ગઈ. જોયું નથી આવ્યો ઉપમની શિષ્ય, શોધવા પણ નીકળ્યા. સમર્પિત ભાવ વાળો શિષ્ય એની આટલી ઊંડી પરીક્ષા લઈ લીધી, જેને કહેવાય કે અસહ્ય પરીક્ષા, ન સહન ન થઈ શકે એવી પરીક્ષા લીધી. પણ જયારે એ કુવામાંથી બહાર પાછો ન આવ્યો, આશ્રમે ન પહોંચ્યો, તો ઋષિ જાતે શોધવા નીકળ્યા અંધારામાં ફાનસ લઈને. ક્યાં છું ઉદાલક, ક્યાં છું ઉપમન્યુ, ક્યાં છું? તે કુવામાંથી અવાજ સાંભળ્યો ત્યાંથી સામે પ્રતિ કે ગુરુજી અહીંયા કુવામાં પડ્યો છું. નજીક ગયા શબ્દના ની દિશામાં જોયું, અહીંયા પડ્યો છું. કેમ આમ થયું? કે ગુરુજી આપે કહ્યું તું કશું નહીં ખાવાનું, ભૂખ તો કોઈ નહી, સગીરે કરી ભૂખ તો લાગે છે. કે આકડાના પાના ખાધા હતા, મારી દ્રષ્ટિ ગઈ, રસ્તો દેખાયો નહી, એને બહાર કાઢ્યો ગુરુજી. ઘણી મોટી વિદ્યા અને દીક્ષા પણ આપી દીધી લે આથી સમર્પણની ભાવના. વંદે સદા ઈચ્છાઓથી મુક્ત થઈ, બંધનોથી મુક્ત થઈ, આ રીતે સંસાર સાગર તરે અને તારે પણ કરાય. એની સાથે એવા સદગુરુ પ્રાપ્ત થયા, એવા સદગુરુ જેને મળ્યા રે તેનું જીવન કહીએ ધન્ય. આપણને તો જય મહારાજ મળ્યા, ગુરુ ભગવાન સાક્ષાત મળ્યા છે, પ્રત્યક્ષ છે આપણી પાસે, તો આપણું જીવન ધન્ય થયું. સમર્પણ ભાવ, સમર્પિત ભાવ છે. સમર્પણની અંદર પરિપૂર્ણતા પ્રાપ્ત થાય છે, પણ એ સમર્પણ સંપૂર્ણ રીતનું હોવું જોઈએ. એમાં કોઈ પણ જાતની અપેક્ષા કે લાલચ નહીં. નાની અમથી લાલચ કરો તો પણ એ નિરપેક્ષ ના થાય, નિસ્વાર્થ સેવા ના થાય. નાના માનાડી થોડામાં થોડી સ્વાર્થની ગંધ રહી જાય ને તો એ ગંધે ગંધ કહેવાય. ઘાસલેટ નો ડબ્બો હોય, ખૂબ સાફ કરી ચોખ્ખો કરી નાખ્યો હોય, તાપે તપ્યું હોય, ગરમ પાણી કર્યું હોય, પછી એમાં ચોખ્ખું ઘી ભરીએ તો શું થાય? કેરોસીન ની વાસ આવે જ ને. તો સ્વાર્થ ની અંદર તો જો સહેજ પણ ગંધ રહી ગઈ ને તો આખી આપણી સેવાનું ઘી બગાડી નાખે. પણ એમાં માત્ર સમર્પણનો ભાવ. સદા વંદે, વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. જય મહારાજની સેવા કરીએ ત્યારે એમાં સહેજ પણ આછી પાત્રી ચોટી રહેલી વાસ હોય ને, સ્વાર્થની લાલચની, તો પણ સેવા ગંધાયા વગર રે નહી. તો જેમ સદંગ્રીમ કમલે નિત્યમ ભક્તિમ શ્યાન મે ભવે ભવે. જય મહારાજ, મને આપવા ઈચ્છતા હો અને રાજી હો તો આપના ચરણોની ભવો ભવની ભક્તિ આપજો, એમાં કોઈ પણ સ્વાર્થ ના રહે. આપણી તો અપેક્ષા હોય, ચલો જઈશું મહારાજ પ્રસાદ તો આપશે. અને એક વસ્તુ સમજી લેવાની, કોઈ નિસ્વાર્થ નથી. બધા જ પોતપોતાનો નાનો મોટો સ્વાર્થ લઈને આવે. મમ્મી પપ્પા નાના નાના બાળકોને આંગળી પકડી લઈને આવે, મમ્મી પીપી 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 લાવો, અમારા પીપી આપશે ને, મંદિર જઈએ આપણે. કોઈને દર્શન ની લાલચ હોય, કોઈને સત્સંગ ની લાલચ હોય, કોઈને બેસીને મેળ શાંતિ મેળવવાની લાલચ, પણ કોઈ નિસ્વાર્થ નથી આવતો. સમર્પણ નો ભાવ કે સેવા તો મળશે, એ પણ સ્વાર્થ થઈ ગયો. અકિંચન થઈને સહેજ પણ લાલચ વગર, અને એવો સંકલ્પ નહીં કરવાનો જેમ જે આપશો તે જે મળશે તે લઈશું. ઈચ્છા માત્ર નહીં કરવાની. મહારાજે તો બહુ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા આપી છે, સંકલ્પ પણ કરવો નહીં, ઈચ્છા પણ કરવી નહીં. સહજ ભાવે જે કઈ મળે એનાથી જ બધી સેવા કરવી. આટલી 200 વર્ષની પરંપરા, મહારાજે કોઈની પાસે ઉઘરાણી કરી, કોઈની પાસે માગ્યું, બસ આદેશ છે એક જય મહારાજ મૂળ પુરુષનો કે કઈ પણ ઈચ્છા કરવી નહીં. લક્ષ્મણદાસ મહારાજની શતાબ્દી હતી, આથી લગભગ 43 વર્ષ પહેલા. અને એક સાંજે મારા શ્રી દીવો મંદિર બંધ કરીને બહાર નીકળે, જોયું અગરબત્તી તો થઈ રહી છે નહીં, સવાર શું કરીશું. ઈચ્છા થઈ મનમાં કે આ અગરબત્તી તો ખલાસ થઈ ગઈ, સવારે અગરબત્તી નથી સવાર માટે. એટલે કે ચલો મહારાજની જેવી ઈચ્છા કરીને બહાર નીકળ્યા સાંજે મંદિર વધાવીને. એ પેલે દેવી અગરબત્તી વાળા ખરા ને, એ શેઠ ક્યારેય કોઈ દાડો અગરબત્તી આપવા નહીં આવેલા, પણ તે દાડો મોટો ઘાસડો ભરીને સામે આવે. મહારાજે કહ્યું ના પાડી છે ચોખ્ખી, આ તો આપણે નજરો નજર નારાયણદાસજી મહારાજ ની સાથે અનુભવેલી વાત છે. આપણી જોડે જ વાત કરી કે સવાર માટે અગરબત્તી તો છે નહી, જેવી મહારાજ ની ઈચ્છા. પણ ઈચ્છા થઈને મહારાજે પેલા ને આવતાની સાથે મોટો પોટલું બાંધેલી અગરબત્તી લઈને આવ્યો. પણ સેવક તરીકે ક્યારે કઈ પણ ઈચ્છા કરવી નહીં, સંકલ્પ કરવો નહીં, આવી મહારાષ્ટ્રની આજ્ઞા છે. સેવક થઈને સેજ પણ લાલચ નહીં, સેવક થઈને કરને સેવ, બસ માત્ર સેવા કર. જય મહારાજની સ્તુતિમાં તો એટલા બધા ગૂઢ રહસ્યો ભરેલા છે, પણ આપણે સમજતા નથી. એમને ઉપલગ રોજ બોલીને પ્રાર્થના કરી પાઠ કરીને ઘેર જતા રહીએ છીએ. જ્ઞાનમ જનેભ્યઃ શરણાગતેભ્યઃ સનાતનમ ભક્તિયુતમ ત્વદાદ્યમ ધર્માબ્જસૂર્યમ ખલુ મોક્ષદમ તમ વંદે સદા શ્રી ગુરુ સંત રામમ. જય મહારાજ.